તારીખ 12/2/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 661
48માં કૃષ્ણ પ્રવચન ઉપર છે. 171માં જે વિષય ચાલ્યો તે વિષય 172માં છે. એક જ પ્રવચન ચાલે છે, વધારે સ્પષ્ટીકરણ કરે છે કે અનુભવની વિધિનું વર્ણન કરતા આચાર્યદેવ કહે છે, જીવદ્રય પોતાની મેળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાની સમર્થ છે. દ્રષ્ટાંત લીધો હતો, સાતમી નારકીમાં એને કોઈ નિમિત્ત નથી, એને કોઈ વિધિ બતાવનાર ત્યાં પ્રત્યક્ષ વિધિમાન નથી, છતાં અંતરમાં ભેદ જ્ઞાન દ્વારા પોતાના જ સામર્થ્યથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો પુરુષાર્થ પોતે પ્રગટ કરે છે. પોતાના પુરુષાર્થથી પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એમ સ્વીકારે તો એને કોઈની સામે જોવાનું રહેતું નથી. જો એમ સ્વીકારે તો એને કોઈની સામે જોવાનું રહેતું નથી. કરતા કર્મ અધિકાર નો શરૂઆત નો કળશ મંગળિકનો 46મો છે, ત્યાર પછી 47મો છે ભેદોના કથનને ગૌણ કરવાનો. 48મો છે એ રીતે પૂર્વકથિત વિધાનથી 74 ગાથા પૂરી કરી છે. 69થી અધિકાર શરૂ થયો છે, 5 ગાથા પૂરી કરી છે અધિકારની, પછી આ શ્લોક છે. એ રીતે પૂર્વકથિત વિધાનથી વિધિ બતાવે તે વિધાન હમણાં જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ નિવૃત્ત કરીને સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત પોતાનો આશ્રય કરતો સ્વયં શબ્દ લીધો છે. વિજ્ઞાન ઘન સ્વભાવમ પરમમ સ્વયં અભયાત અસ્તિ ગુણાન નિર્ભયપણે આરૂઢ થતો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો સ્વયં જ્ઞાની ભૂત એ શબ્દ ફરી છે. સ્વયં પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી પુરાણ પુરુષ અહીંથી હવે પ્રકાશમાન થાય છે. આવો કળશ છે સ્વયં જ્ઞાની ભૂત પોતાની મેળે જ્ઞાન સ્વરૂપ થયો થકો પોતે જ્ઞાન સ્વરૂપ સ્વયં થયો થકો એમાંથી આ ભાવ કાઢ્યો છે. ગુરુદેવ શ્રી ભાવ ખેંચે છે. એટલે અનુભવની જે પર્યાય છે તે કાળનો જે પુરુષાર્થ છે તે જીવ દ્રવ પોતાની મેળે તે પુરુષાર્થ સ્વરૂપે પરિણમે છે એમ લેવું છે. જીવ દ્રવ તે કાળે પોતાની મેળે તે પુરુષાર્થ રૂપે પરિણમેલું છે, પૂર્વ પર્યાયના કારણે પરિણમેલું છે. રાગ ઘણો મંદ થયો તેથી પરિણમેલું છે એમ નથી. રાગ તો ઠીક, પણ રાગ રસ મંદ થાય છે ત્યારે સ્વરૂપ રસ ઉત્પન્ન થવાનો અવકાશ થાય છે. જો સ્વરૂપ સંબંધિત પુરુષાર્થ કરે તો એ શરત છે. એવો રાગ રસ રસને બતાવનારા જે પરિણામ છે જેને લેશિયા પરિણામ કયા છે, શાસ્ત્રમાં રસને બતાવનારા પરિણામને લેશિયા પરિણામ કહે છે. શુકલેશિયાના પરિણામ થાય છે જીવને, દ્રવલિંગીને શુકલેશિયાના પરિણામ થાય છે નવમી ગ્રહવિજ્ઞાન. તો પણ એને લઈને એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય એમ નથી. શુક્લેશિયાના પરિણામ થાય તો જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય એમ નથી. કારણ કાર્ય પડતું નથી એમ કેમ. શુદ્ધ સ્વરૂપનો પુરુષાર્થ એ શક્તિનું સ્વયંનું પરિણમન છે, સ્વતંત્ર પરિણમન છે. તેથી એને પોતાની શક્તિને જ સંભાળવી રહી અને કોઈની સામે એને જોવાનું રહ્યું નહીં. પરનિમિત સામે તો જોવાનું રહ્યું નહીં, પણ આટલો રાગ મંદ થયો માટે હવે કાંઈક મને અંદરમાં ઘણી રાગની મંદતાને લઈને અનુભવની હવે અનુકૂળતા થઈ એમ પણ એને વિચારવું રહ્યું નહીં. રાગની ઘણી મંદતા કરી છે માટે હવે મને અનુભવ કરવામાં ઠીક પડશે એ પ્રશ્ન નથી. એવું તો હરગિજ નથી કે તીવ્ર રાગ હોય ને તીવ્ર રાગ રસ હોય એને અનુભવ થાય, એ તો કોઈ વિચારવાનો વિષય જ નથી. એક મંદ રાગમાં ભ્રાંતિ થાય છે, રાગ રસ મંદ પડે ત્યારે ભ્રાંતિ થાય કે હવે આને કારણે કંઈક અનુભવ તો થશે ને, તો એ વાત એને ભૂલાવવામાં નાખે એવી છે. રસ છે એ અનુભવનો વિષય છે. જો કોઈ પણ પ્રસંગમાં રસ તીવ્ર થાય છે કે નહીં, કોઈ પણ પ્રસંગે રસ તીવ્ર થાય છે કે નહીં, રસ અનુભવથી જ રસને સમજવો. કોઈ પણ શુભાશુભ પ્રસંગમાં તીવ્ર રસ આવે છે કે નહીં, અથવા જે વિષય એને ગમે છે એ વિષયનું ઉદયમાનપણું થાય છે, રુચતા વિષયનું ઉદયમાનપણું થાય છે ત્યારે રસ તીવ્ર થાય છે કે નહીં, સમજી શકાય એવું છે. અનુભવથી સમજી શકાય એવું છે કે એ શું તીવ્ર મંદ શું છે, નથી સમજી શકાય. ગુસ્સો આવે ત્યારે ગુસ્સાનો રસ તીવ્ર થાય છે, લોભ કોઈ લોભનો પ્રકાર છે, પ્રાપ્તિ બહારના સંયોગોની પ્રાપ્તિનો પ્રકાર છે ત્યાં રસ તીવ્ર થાય. માન પ્રકૃતિમાં માનની ઈચ્છા હોય ને કોઈ માન આપે ત્યારે એનો રસ તીવ્ર થાય, થાય છે કે નહીં. એનો જે રસ તીવ્ર થાય છે એમાં તો કોઈ જીવને કષાય રસની તીવ્રતામાં સ્વાનુભવ પ્રગટ થાય, ચૈતન્ય રસ ઉત્પન્ન થાય, એ તો પ્રશ્ન છે નહીં. પણ રસ મંદ થાય તો પણ એને કારણે અહીંયા અનુભવ થાય એ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. આ એક વિશિષ્ટ વાત છે, આ શ્લોકની આ વિશિષ્ટ વાત છે. 48મો કલશ છે ને, એમાંથી આ વાત ઉપસાવી છે. કે નિમિત્ત સામે તો તારે જોવાનું રહેતું નથી, પણ તારા રાગ રસની મંદતા સામે પણ તું જોઈશ નહીં કે આમ થયું હવે આમ થશે, આમ થયું માટે હવે આમ થશે, એમ નથી. એટલી વાત જરૂર છે કે જેને શુદ્ધાત્માનું લક્ષ છે એને એ શુદ્ધાત્માના ચૈતન્ય રસની ઉત્પત્તિ થવાનો પ્રકાર હોવાથી એના પરિણામમાં ચૈતન્ય રસ ઉપજવાનો પ્રકાર હોવાથી વિભાવ રસ અવશ્ય મંદ પડે છે એવું જરૂર બને છે. પણ વિભાવ રસ મંદ પડે એટલે આયા અનુભવ થયો એમ એનો આધાર લેવા જાવું નહીં. કષાયની તીવ્ર મંદતાના આધાર લઈને આગળ વધાતું નથી. કષાયની તીવ્રતાના આધારે તો આત્મામાં આગળ વધાતું નથી, પણ મંદતાનો આધાર લઈને પણ આગળ વધાતું નથી એમ સિદ્ધાંત લેવો છે. એ સિદ્ધાંત લેવો છે, એ પ્રકાર લેવો છે. જેનું લક્ષ્ય છે એ આધારનો વિષય છે. જે શુદ્ધાત્મા જ્ઞાનમાં આવ્યો, જેનું લક્ષ બંધાણું કે આ હું એમ, જે લક્ષ બંધાણું એનો આધાર લેવાની વાત છે. એના આધારે કષાયાદીના રસ મંદ પડી જશે, પણ એ તો જાણવાના વિષયમાં જાય છે, એ જ્ઞાન કરવાના વિષયમાં જાય છે, એ આધારને અવલંબન લેવાના વિષયમાં નથી જતો એમ કેમ છે. ઉપર એ શબ્દ વાપર્યો છે કે વ્યવહાર રત્નત્રયના રાગના અવલંબનની બિલકુલ જરૂર નથી. એ સ્પષ્ટ પરિભાષા ત્યાં આવે છે કે એનું અવલંબન તું ન લઈશ, એના અવલંબને કાર્ય નહીં થાય. શું ભૂલ કરે છે જીવ, આ ભૂલ ટાળવાની ખૂબી બતાવે છે કે રાગ મંદ થયો ને, હવે મને અંદરમાં સ્વરૂપ સ્થિરતાની અનુકૂળતા થઈ જશે એમ રાગનું અવલંબન લે છે. મંદ રાગની મંદતા થઈ એનું અવલંબન લે છે. કહે છે કે રાગની કોઈ સ્થિતિનું અવલંબન તું ન લે, વિતરાગ સ્વરૂપે એવો તું આત્મા અનંત સામર્થવંત, તારા નિજ સામર્થથી તારું નિજ કાર્ય સ્વકાર્ય સદાય એવો તારો સ્વભાવ છે. રાગની કોઈ મંદતાની સ્થિતિનું પણ અવલંબન લઈને કાર્ય સધાય, કાર્ય સિદ્ધિ થાય એવું તારું સ્વરૂપ નથી એમ કેમ. એમ આધાર લેવા જાય છે, સાધન એને કલ્પી લેવામાં આવે છે, એને સાધન ગણવામાં આવે છે કે આ રાગ મંદ પાડ્યો ને. સામાન્ય રીતે તો ત્યાંથી ઉપડે છે જીવો અજ્ઞાનમાં, કે પહેલા તો રાગના નિમિત્તો છોડો એટલે બહારના ત્યાગમાં આવે છે. પ્રતિજ્ઞાપૂર્વક બહારના વિષયો છોડતા, બહારના પદાર્થોનો ત્યાગ કરતા, તે પ્રકારના પરિણામ સામાન્યપણે મંદ થઈ જાય છે. અભાવ તો નથી પામતા, કેમ કે અભાવ તો સ્વરૂપ સ્થિરતાના સ્વભાવના સદભાવમાં જ વિભાવનો અભાવ થાય છે, પણ એ પરિણામ મંદ થાય છે. કોઈને રસમંદ થાય તો અત્યંત મંદ પણ થાય છે. તો એટલું મેં કર્યું એમ અવલંબન લે, એમ મેં કર્યું, એવું મેં કર્યું તેથી હવે મને અનુભવ થશે એમ અવલંબન સાધન ગણીને, સાધન ગણતા અવલંબન લે છે, તો એવા અવલંબનથી બિલકુલ આત્માનો અનુભવ થાય એ પરિસ્થિતિ નથી. અવલંબન એને પોતાના સ્વદ્રવ્યને ઓળખીને એનું લેવાનું છે. નિજ શુદ્ધાત્મ દ્રવ્યને સ્વભાવને ઓળખતા, અનંત સામર્થ્યને ઓળખતા એનું લક્ષ્ય બંધાઈ જાય છે કે હું આવો છું. જેટલું જ્ઞાન એને સુસ્પષ્ટપણે ગ્રહે છે તેટલું જ તેનું અવલંબનનું બળ ઉપજે છે અને ત્યારે એનું સ્વકાર્ય સિદ્ધાય છે. બરોબર, એ સિવાય બીજી વિધિ નથી. બીજાના અવલંબનનું, રાગનું કે નિમિત્તનું અવલંબન લેવાનો પ્રકાર આવવો નહીં જોઈએ. જેમ કે ચાલો, શાસ્ત્ર તો કલાક, બે કલાક, ચાર કલાક વાંચીએ છીએ, અવલંબન લઈએ. અથવા ચાલો, જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ સાંભળવા તો મળી, ગુરુદેવની વાણી તો બબે કલાક રોજ સાંભળવા મળી, જ્યારે સાંભળતા હતા ત્યારે, એમ એના અવલંબને જાય એને કાર્ય નથી થતું એમ કે છે. એના અવલંબને કાર્ય નહીં થાય. એ શાસ્ત્ર અને ગુરુ એમ કહે છે કે તને તારા અવલંબને કાર્ય થશે અને મારા અવલંબને નહીં થાય, એમ સ્પષ્ટ કહે છે. એમ તું માન, એમ તું સ્વીકાર, એના બદલે તું વિપરીત અવલંબન લે તો કદી કાર્ય થવાનો અવસર નથી. શું કહે છે? અવલંબન ન લેવું. વચમાં ભલે આવે, નિમિત્ત તરીકે વચમાં ભલે આવે, પણ એનું અવલંબન ન લેવું. એમ આવે એનો વાંધો નથી, પણ અવલંબન લેવાનો વાંધો છે. જે વાંધો લે છે એ મુદ્દાની રકમમાં લે છે. આવે એનો વાંધો કોઈ નથી લેતા, પણ મુદ્દાની રકમ જે અવલંબન લેવાની વાત છે ત્યાં વાંધો શાસ્ત્ર અને ગુરુ પોતે વાંધો લે છે. નહીં નહીં, ભલે તને યોગ થયો અમારો, કોઈ એવો જ પુણ્ય યોગ હતો, તે યોગ થયો ગુરુ શાસ્ત્રનો, શાસ્ત્રનો ગુરુનો યોગ થવો, સદશાસ્ત્રનો યોગ થવો, સદગુરુનો યોગ થવો, પુણ્ય યોગ છે. કોઈ પૂર્વકર્મના ઉદયે યોગ થયો, પણ યોગ થયો માટે અવલંબન લેવું એનું તો એ પોતે ના પાડે છે. એ તો અમારી આજ્ઞા નથી. અમારી આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું, એમાં અમારું માનવું ક્યાં છે? આમ છે, આખું ધ્યેય બદલાઈ જાય છે. એનો રસ્તો અંતર્મુખનો છે, એનું ધ્યેય અંતર્મુખ છે, એના બદલે એને બહારનું ધ્યેય થઈ જાય છે. એમ છે, આ આ વિતરાગી વાણીમાં જ આ પરિસ્થિતિ છે. બધા ધર્મના ઈશ્વર કહેવાય, મહાપુરુષ કહેવાય, એનો સામાન્ય ઉપદેશ એવો છે કે તું મારા શરણે આ, હું તને મુક્ત કરી દઈશ. ગીતામાં એ આવે છે, મામ એકમ શરણમ વ્રજેશ. તું મારા એકના, મામ એકમ, મારા એકના શરણે આ, અહમ તું મોક્ષ ઈષ્યામી મા સૂચ, હું તને મોક્ષ પમાડીશ. જરાય વિચાર કર, માતો માં સૂચો, સોચમાં તું કાંઈ વિચાર કરીશ નહીં. તું એક મારા શરણે આવી જાને, તારો હું મોક્ષ કરાવી નાખીશ. આવો સામાન્ય રીતે ઉપદેશ હોય છે. એક વિતરાગી વાણીમાં વિતરાગ દેવ એમ કહે છે, વિતરાગી ગુરુ એમ કહે છે, વિતરાગી શાસ્ત્રો એમ કહે છે કે તું અંતર્મુખ થા અને અમારા અવલંબને, શુભરાગથી જે અમારું અવલંબન તને વર્તે છે એ પણ અમારી આજ્ઞા નથી, એમ કરવાની પણ અમારી આજ્ઞા નથી. આ વિતરાગી વાણીમાં છે. ગુરુદેવ શ્રી કહેતા કે મોઢા સામે કોળીઓ આવે કોને ન ગમે. એક વિતરાગની એ શક્તિ છે, વિતરાગતામાં એ સામર્થ છે કે મોઢા સામે કોળીઓ આવે તો પણ એ સામું જોતા છે ને. સમુશ્રણની સ્તુતિમાં ભલેસો ઇન્દ્રોના રતનમય સ્વસ્તિક બનતા, સો સો ઇન્દ્રો સમુશ્રણમાં ભગવાનને વંદન કરે છે, નમસ્કાર કરે છે. નથી અગ્નિયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા. એની સામું તમે તો જોતા નથી. આ 100 ઇન્દ્રો વંદન કરે છે એની સામું તમે જોતા નથી. તમે તો સ્વરૂપમાં ડૂબેલા રહો છો એવા હું આપને નમસ્કાર કરું છું. શું કરવા કે એવું થવું છે માટે નમસ્કાર કરું. બીજું કોઈ કારણ મંદે તદગુણ લબ્ધ એ, એવા ગુણની પ્રાપ્તિ અર્થે હું નમસ્કાર કરું. એનો અર્થ છે કે બહુમાન લાવજે, ગુણોનું બહુમાન તું લાવજે. તને ગુણોનું અત્યંત અત્યંત બહુમાન આવશે તો આત્મિક ગુણો પ્રત્યે ઢળવાનો અવસર છે. ગુણોની મહિમા છે, ગુણની મહિમા છે એમાં, બીજું કોઈ કારણ નથી. અવલંબન ન આવે, આવે ખરું. ઘણું બહુમાન આવે, દેવ ગુરુ શાસ્ત્રનું ઘણું બહુમાન આવે કે હું જગતમાં અનંત અનંત કાળથી જીવોને નહીં પ્રાપ્ત થતો એવો અંતર્મુક્તાનો માર્ગ એ સન્માર્ગના દેખાડનાર દેવ ગુરુ અને શાસ્ત્ર જયવંત વર્તો. ઘણું બહુમાન આવે તો પણ અંતરમાં શુદ્ધાત્માના અવલંબનની વાત મુખ્ય રાખીને એ વાત છે. એ વાતને ગૌણ કરીને ક્યાં એ છે એવું હોય શકે એમ છે. એમાં શું છે કે એ આખરમાં એને ખબર છે, બહુમાન લાવનારને પણ એ ખબર છે કે મારે સ્વરૂપસ્થ થવા માટે આ બધું ચાલે છે. આમાં શું છે, વ્યવહારમાં પ્રક્રિયા બદલાય છે છતાં નિશ્ચય પ્રયોજન બદલાતું નથી. વ્યવહારના પડખાની અનેકવિધ પ્રકારની પ્રક્રિયા બદલાય છે. એક માણસ પૈસા કમાવાના પ્રયોજનથી વ્યાપાર કરે કે કારખાનું નાખે તો અનેક પ્રકારે વ્યવહાર કરે છે. માલ ખરીદવાનો વ્યવહાર કરે, માલ વેચવાનો વ્યવહાર કરે, માલ ઉત્પન્ન બનાવવાનો એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં, કાચા માલમાંથી પાકો માલ, એ તો ટ્રાન્સફર એનું અવસ્થા જ બદલે છે ને. અનેક જાતનો વ્યવહાર કરવા છતાં સળંગ નિશ્ચય આર્થિક પ્રયોજન છે. ક્યાંય નિશ્ચય બદલાય છે એમ ગુણ સામે જોવે તો પણ એક જ પ્રયોજન છે, અને દોષનું જ્ઞાન કરે તો પણ એ જ પ્રયોજન છે. કાલે પ્રશ્ન ઉઠ્યો હતો ને, દીઠા નહીં નિજ દોષ તો તરીકે કોણ પાય, અધમા અધમ અધિ કોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. એ બધા વ્યવહાર બદલાય છે. ચાહે દોષનું જ્ઞાન કરે, ચાહે ગુણનું જ્ઞાન કરે, ચાહે દેવગુરુ શાસ્ત્રનો મહિમા ભક્તિ આવે, ક્યાંય નિશ્ચય બદલાતો નથી. વ્યવહારના અનેકવિધ પ્રકાર છે પણ ક્યાંય નિશ્ચય પ્રયોજન બદલાતો નથી. ગુણ દોષને નિંદે છે ત્યારે પણ ગુણ પ્રાપ્તિનું પ્રયોજન છે, અને ગુણને અભિનંદે છે ત્યારે પણ ગુણ પ્રાપ્તિનું જ પ્રયોજન છે. એમાં પ્રયોજન ક્યાં બદલાય છે? પ્રયોજન ઉપર જેને ખ્યાલ નથી એને એમ થાય છે કે આપણી દોષની વાત ક્યાં આવી, તો નાસ્તી છે. ગુણની વાત તો અસ્થિ છે, આપણે અસ્થિથી ઉપડો ને. વ્યવહારમાં તો બંને પ્રકાર આવે. માલ ખરીદ્યા વિના વેચવાનો સવાલ રહેતો નથી. માત્ર ખરીદતા નફો થતો નથી, વેચતા નફો થાય છે. પણ વેચે ક્યારે કે ખરીદે ત્યારે, ઠીક છે ને? વ્યવહારમાં તો બંને પડખા ઉભા થાય, અસ્તિ નાસ્તિ ના, પણ ભલે ને થાય, પ્રયોજન તો એક જ છે, બીજું કોઈ પ્રયોજન નથી એની અંદર. એ નિશ્ચય પ્રાપ્તિનું જે પ્રયોજન છે એ ક્યાંય બદલાતું નથી, કોઈ જગ્યાએ બદલાતું નથી, ભલે ને ગમે તે વિકલ્પ છે. વ્યવહારમાં વ્યવહાર રત્નત્રયની હિસાબે જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો, પુરુષાર્થનો અનેકવિધ પ્રકારે એ દોષની નિંદા છે, ચારિત્રની મુખ્યતાથી વિકલ્પ છે. નવ તત્વનો જે વિકલ્પ છે એ શ્રદ્ધાની મુખ્યતાથી છે. તો પણ અને અનેક પ્રકારની નય વિવિક્ષાથી વસ્તુના સ્વરૂપનો વિચાર કરવો એ જ્ઞાનનો વિકલ્પ છે. તો પણ બધે એક જ પ્રયોજન છે, ક્યાંય પ્રયોજન બદલાતું નથી. કે એન કેન પ્રકારે કોઈ પણ રીતે અંતર્મુખ થવું છે એવો જે ધ્યેય છે, એવું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને અર્થે, પ્રયોજનને અર્થે સર્વ પ્રવૃત્તિ છે. શ્રીમદજી તો ત્યાં સુધી લખે છે કે ખાવું છે તો આત્માર્થે, રડવું છે તો આત્માર્થે, સૂવું છે તો આત્માર્થે, બેસવું છે તો આત્માર્થે, ચાલવું છે તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે. એનો અર્થ શું થાય છે? એવા બોલ આવે છે. રડવું છે તો પણ આત્માર્થે, આ કહું હા કયો. હા, એટલે એમ કહે છે કે એ જો કહે છે એને તું સંપૂર્ણપણે સંમત કરજે, એના શરણે જાય, એનો અર્થ શું? સરેન્ડર થવાની વાત છે ને. એ જે કહે છે એ તું સંમત કરજે એમ કહે છે. એ જે કઈ કહે છે એ તું સંમત કરજે. વિકલ્પ કરીશ નહીં કે આમ કેમ કહ્યું,
બરોબર
એમ કે છે. પરીક્ષા બુદ્ધિ એવી રીતે છે એમાં કે જ્યારે મને નથી સમજાતું કે બધું સંમત કરજે એમ કહ્યું એટલે સંમત થઈ જાય એવું થોડું છે. કોઈ એવો બોલ આવે કે આમ કેમ કહ્યું, આ તત્વના વિચાર સાથે આને કેમ મેળ બેસતો નથી, તો પણ એમણે જે કહ્યું છે તે સત્ય છે અને મને નથી સમજાતું તેમાં કાંઈક મારી ભૂલ છે એમ પોતાની ભૂલના અંતર શોધનમાં જાય એમ જીવે છે. વાત માની લીજે એટલે કે ન અંદર બેસે તો માયનું એમ રાખી લીજે એમ નહીં, અંદરમાં એને મંથનથી એનું સંશોધનથી એને ઓળખીને બેસાડે. એવું અનેક વાર બને કે સત્પુરુષનું વચન હોય ને છતાં એમ લાગે કે આમ કેમ, આ વાત આમ કેમ આવી આજે. એક વાર ગુરુદેવશ્રીએ રાત્રિ ચર્ચામાં પૂછ્યું સોનાનો ભાવ શું, શું પીછું સોનાનો ભાવ શું છે, બધા વિચારમાં પડી ગયા. આ ગુરુદેવને કઈ દાગીના થોડા ઘડાવા હશે, છે શું આ સોનાનો કેમ ભાવ પૂછે છે. મળી વિતરાગની મૂર્તિને તો દાગીના નથી, ભલે ભગવાન માટે વિચાર નથી, પોતાના માટેનો તો પ્રશ્ન નથી. ચમક્યા પણ ત્યાં એને અત્યંત જિજ્ઞાસા લાવવી જોઈએ, કાંઈક આની અંદર રહસ્ય છે. પછી તો વાત ખોલી પોતે કે સોનાના ભાવનું કોઈ અમારે કામ નથી, પણ જીવોના ભાવ શું છે સોના પ્રત્યે એની વાત લેવી છે. ભાવ સોનાનો નથી, ભાવ તો જીવનો છે. સોનું તો જે સોનું એક તોલો છે એ આજે એક તોલો છે ને કાલે એક તોલો છે, 100 વર્ષ પછી એ એક તોલો છે, પણ 20 રૂપિયે તોલો હતું અને 3000 રૂપિયે 2000 રૂપિયે તોલો થયો, તો એમાં જીવના ભાવમાં ફેર પડ્યો છે, સોનાના ભાવમાં ફેર નથી પડ્યો. વાત એવી કઈક લેવી છે. કઈ પરમાર્થ કહેવા ધારે છે એનો લાભ તને થશે, નહીતર નહીં થાય. એવું શ્રીમદજીને એક વાત થયું. મુંબઈ માટુંગામાં રહેતા હતા, અંધાર છે. એક ભાઈ તે દિવસે કઈ નજીકમાં મોટા સૂતા હતા રાત્રે, કોઈ વિચાર ને ચિંતન ના ચાલતી હશે. એટલે પૂછ્યું, કેમ ફલાણા ભાઈ જાગો છો? કા જાગું છું. તરસ લાગી છે કે શું પૂછ્યું?
તરસ લાગી.
એનો વિચારમાં પડી ગયો કે હજી સાંજે 24 વાગ્યો છે, આ રાત્રે પાણી પીવાની વાત ક્યાંથી આવી?
બરોબર,
શંકા પડી ગઈ. મણિભાઈ ગાંધી, મામાની જ વાત છે, બોટાદના મણિભાઈ ગાંધી. મણિભાઈ તરસ લાગી છે એમ પૂછ્યું, હું સમજ્યા નહીં. સાહેબ આપણે તો 24 વાયલો છે, પાણી કેમ પીવાય રાત્રે? સાથે જેમાં હશે 24 કરી લીધો હશે. ઠીક ઠીક, કે પૂછ્યું ગુપ્ત દીધી વાત. ભાવિ પ્રબળ, ભાવિ પ્રબળ એટલા શબ્દો બોલ્યા. એટલે શું કે એને જે જિજ્ઞાસા આવવી જોઈએ એની સમજવાની ભૂમિકા તપાસી લીધી. કે અત્યારે આ જીવ કાંઈ સમજવાની તૈયારીમાં ઊભો છે તો અંતર એનું ખુલી જાય. પણ જોયું કે આ કહીશ તો પણ એને કાંઈ નહીં સમજાય, વાત છોડી દીધી. એવું ઘણી વાર બને છે. એટલે પરીક્ષા કરવાનો અર્થ એ છે કે પરીક્ષા કર ત્યારે ગુણની પરીક્ષા કરજે, અને ગુણની પરીક્ષા કરીને તું સંમત કરજે, એ ગુણનો મહિમા આવશે, પછી આખી વાત કરી જશે. પછી તને સમજાઈ જશે કે એ શું કહેવા ધારે છે. એમ છે, એ રડવું છે આત્માર્થે, એનો અર્થ એ છે કે પોતાને પોતાનો જે વિયોગ છે આત્માર્થીને, નિજ પરમાત્મ પદનો વિયોગ છે, એનું એને દુઃખ એટલું દુઃખ થાય છે કે રડે છે એટલું એને દુઃખ થાય છે. એનું અંતર રડે છે તો એ આત્માર્થે રડે. એ પણ એક આત્માર્થીની ભૂમિકામાં એ પણ એક સ્થિતિ આવે છે. ગુરુદેવ શ્રીના જીવન ચરિત્રમાં એ વાત છે. જીવન ચરિત્ર છાપ્યું ને આપણે, એમાં એ વાત છે. એક વચનામૃતમાં નાખ્યું છે, પણ હમણાં ના વચનામૃત પ્રવચનમાં નાખ્યું છે, પણ હમણાં જુદું છાપ્યું નાની દુઃખ, એમાં એ વાત છે. એ પરિસ્થિતિ આવે છે, દરેકની એ પરિસ્થિતિ આવે છે. એટલે એ વાત નાખી છે. ઘણા બોલ નાખ્યા છે, પણ એ વાત પણ એમાં નાખી છે. એટલે એ બધા વ્યવહારના પરિણામ છે, અનેકવિધ પ્રકારે થાય છે. અનેકવિધ પ્રકારે તે પરિણામ થવા છતાં એમ પ્રયોજન સળંગ બધામાં એક જ રહે છે. સળંગ પ્રયોજન ક્યાંય બદલાતું નથી. એટલી સરળતા. એમાં શું છે કે એમાં સ્વચ્છંદ મટવાનો સૌથી મોટો પ્રકાર છે. જીવ શાસ્ત્ર અધ્યયન કરે, અનેક પ્રકારે આ વિષયને સમજે, ત્યારે એ પ્રકારમાં ન આવ્યો હોય તો સ્વચ્છંદના પ્રકારમાં સહેજે સહેજે આવી જાય છે. એને એમ લાગે છે કે હું પણ સમજું છું. એવો જે પ્રકાર આવે છે એ સ્વચ્છંદ થયો છે એવી એને ખબર હોતી નથી. જ્યારે સત્પુરુષના સાનિધ્યમાં તેમના પ્રત્યેનો જે અર્પણતાવાળો ભાવ છે, કેવી અર્પણતાવાળો કે જાણે પોતે તાબેદાર થઈ ગયો હોય, સરેન્ડર થઈ ગયો હોય, શરણમાં ગયો હોય, એને સ્વચ્છન નથી થતો. તો માર્ગ સૂક્ષ્મ તો છે. એક કુરથી એમ કહે કે તું સત્પુરુષના શરણમાં રહેજે, જેજે. બીજી કુરથી એમ કહે કે જે જીવ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપે પરિણમે છે એ પોતાના સામર્થ્ય પરિણમે છે અને નિમિત્ત એમાં અકિંચિત કરે છે, કાંઈ કરતું નથી. આમ છે. પણ એ જાણે છે, જે સત્પુરુષના શરણમાં જાય છે એ પણ એમ જાણે છે કે કાર્ય તો મારે કરવાનું છે, આ રસ્તો બતાવનાર છે. અને એ રસ્તો જોવા માટે એમનું બહુમાન આવવું આવશ્યક છે, નહીતર બતાવનાર મળે પણ દેખાય નહીં, દેખાડનાર મળે ને દેખાય નહીં. દેખાય ત્યારે કે જ્યારે દેખાડનાર પ્રત્યે બહુમાન ઊભું થાય ત્યારે. આમ છે. એ પરિસ્થિતિની અનિવાર્યતા જોઈને ત્યાં એક માર્ગદર્શન આપ્યું છે, બસ એટલી વાત છે. બહારમાં કાંઈ પણ કામ કરવું હોય તો દીનતા કરે છે કે નહીં? ઓફિસમાં જાય તો ઓફિસર, ઉપરનો ઓફિસર હોય, શીઠિયા હોય, ગ્રાહક હોય, મોટો એને લાભ કરાવનારો હોય તો એને સારું લગાડવાના બધા પ્રયત્ન કરે છે કે નહીં? વેવાયો એને મોટો શ્રીમંત હોય, સારું લગાડવાનો પ્રયત્ન કરે છે કે નહીં? સંબંધો આપણા સારા રહેવા જોઈએ. અનેક પ્રકારે જ્યાં એને થોડો પણ લાભ દેખાય છે ત્યાં એને અનુકૂળ થવા એ વર્તે છે, તો પછી અહીં તો સામાન્ય કાંઈ જોઈતું નથી, જ્ઞાનીને અપેક્ષા નથી. આ જગતમાંથી જેને કાંઈ જોઈતું નથી એનું નામ જ્ઞાની છે. અને કાંઈ પણ કોઈના પ્રત્યેથી નહીં લેવાની ગુપ્ત વૃત્તિની આચરણા છે, ગુપ્ત વૃત્તિ છે. એને એને અનુકૂળ એના હાટું નથી થતો. જી એની મહિમા લાવીને એને અનુકૂળ થાય છે, પોતાના માટે થાય છે, એના માટે એને જોઈતું નથી. પણ એની આટલી તૈયારી એને થવી કે બહુ અનંત ભવ ભ્રમણના ટળવાનું આ એક જબરજસ્ત બાહ્ય કારણ છે. અંતરંગ કારણ તો પોતાનો પુરુષાર્થ છે, પણ આ બાહ્ય કારણ છે કે જે અનાદિથી એના પ્રત્યેના બહુમાનના અભાવને લઈને એ વિષયની સમજણ આવી નથી. આમ તો સમૂહ શરણમાં જઈને આરતી ઉતારી છે મણિરત્નના દીવાથી, હીરાનો થાળ ને મણિરત્નનો દીવો. પણ જે મહિમા એને જે પ્રકારે યથાર્થપણે આવવો જોઈએ તે મહિમા એને આવ્યો નથી. સમૌસરણ નો ઠાટ છે, જાગ જમાળ છે ચારે કુળ. સમૌસરણમાં તો દાખલ થાવ ત્યાંથી એ પરિસ્થિતિ છે કે બધા જ પદાર્થો જગમગાટ કરતા હોય છે. એની દિવાલ કાંગરાથી માંડીને રજકણે રજકણ પ્રકાશ 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 પ્રકાશ, દિવસ રાતનો કોઈ અંતર દેખાય નહીં, એટલો પ્રકાશ ભગવાનનો એટલો પ્રકાશ છે. શરીરમાંથી શું હવે ત્યાં એને બધું ઓહો 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 લાગે છે, પણ એ બધું પુણ્યના ઠાઠ જોઈને ઓહો લાગે છે. અંદરમાં ગુણની પ્રધાનતા, વિતરાગતાની જે પ્રધાનતા આવવી જોઈએ, તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. જો ત્યાં વિતરાગતાનો મહિમા આવે તો સહેજે વિતરાગતા ઉત્પન્ન થાય એવો અવસર છે, ઉત્કૃષ્ટ યોગ છે. પણ ત્યાં પણ એને વિતરાગતા છોડીને અન્ય તત્વનો મહિમા કહ્યો છે. ત્યાં સુધી એને આત્મતત્વનો મહિમા છોડીને અન્ય તત્વ, પુણ્ય તત્વ છે તે અન્ય તત્વ છે, અન્ય તત્વનો મહિમા કર્યો છે એટલે એને વિતરાગતા ઉત્પન્ન થઈ શકી નથી. સ્વયં થશે એમ કે છે, એમ નથી કહેતા. તું કઈક હજી ભક્તિ વધારે, કઈ ભક્તિ વધારે એમ નથી કહેતા, એને કોઈ અપેક્ષા નથી. બીજાની વાત આવે તો એમ કે એની ભક્તિ કર, તો એની ભક્તિ કર, પોતાને વિશે કોઈ દી નહીં કે
બરોબર,
કોઈ મસ્તી આવે ને વાત કરે બીજી વાત છે. હા છે ને, આમાં એટલે એક આત્મા આત્મ પ્રાપ્તિનું જેને પ્રયોજન છે, એક આત્મ પ્રાપ્તિનું જેને પ્રયોજન છે એને સર્વ પ્રવૃત્તિમાં આત્માર્થ કેમ થાય એ લક્ષ જતું નથી, એટલે સર્વ પ્રવૃત્તિમાં એ જ શોધે છે. રળવું છે તો રળવા માટે રળવું નથી, પરિગ્રહ માટે રળવું નથી, પણ આ કેમ છોડી દો, એને છોડવા માટે પ્રવૃત્તિ કરે છે. દુકાન ચલાવવા માટે દુકાન ચલાવી નથી, દુકાન બંધ કરવા માટે ચલાવવી પડે છે, ચલાવવી નથી પણ ચલાવવી પડે છે, એમ વાત છે. એવી રીતે એમ જ છે. બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, સર્વ ભાવ અર્પણ કરજે એમ કે છે. ભાવ, ભાવનું પડખું લીધું છે એમ, એમ નથી કીધું દાન દઈ દેજે જા, એમ સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે છે ને શૈલી, પછી મોક્ષ ન મળે તો લઈ લેજે મારી પાસેથી. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, શાસ્ત્રમાં નથી એમ આગમારે મેળવા જઈશ નહીં, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, પરીક્ષા આગમથી નથી કરવી, પરીક્ષા ગુણ દોષના પડખાથી કરવી છે. છતાં અનુભવમાં આવે તેવું જેનું વચન કથન છે અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, એને સ્પૃહા નથી કે તું મારા શરણમાં આવ એવી એને સ્પૃહા નથી, છતાં એ સ્થિતિ આવ્યા વિના પ્રાપ્તિ થતી નથી એમ જાણીને કહે છે. શરૂઆતમાં છે કે પરમાર્થની રાત્રિ દિવસ એક પરમાર્થનું મનન રહે છે, આહાર પણ એ જ, નિંદ્રા પણ એ, શયન પણ એ, સ્વપ્ન પણ એ જ, ભય પણ એ જ, ભોગ પણ એ જ, પરિગ્રહ પણ એ લીધું છે. આત્માર્થે આત્માર્થે એમ આવે છે. આ બાજુ છે, હા આ બાજુ છે, પણ અઠ્યાવીસ વર્ષ સુધી તો નથી મળતું. રાગની મંદતા હતી કે ઘણા વ્રત પાદી કર્યા તેથી આત્મજ્ઞાન થયું તેમ નથી. રાગની મંદતા થઈ હતી એ ઘણી વાર થઈ ચૂકી છે, અનંત વાર થઈ છે, પણ તેથી કઈ આત્મજ્ઞાન થાય એ પ્રશ્ન નથી. વળી બારમા ત્યાગ પૂર્વક ઘણા વ્રત પાદી કર્યા તેથી આત્મજ્ઞાન થયું કે થાય તેમ નથી, એ કારણ નથી ખરેખર. એવું થઈ શકે છે અભવીને પણ એવું થાય છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હતું ત્યારે અજ્ઞાનપણે વિકારના ભાવને વેદવા અનુભવવા સમર્થ હતો એવો જે જીવ દ્રવ પોતે પોતાની મેળે પોતાના શુદ્ધ દ્રવ્યને અનુભવવા સમર્થ છે, પણ અજ્ઞાનીને તેવા નિજ દ્રવ્યના સામર્થ્યની કિંમત નથી. એમ લીધું છે શું કહે છે કે રાગની મંદતા અને બહારના વ્રતશીલ સંયમ એ આત્મજ્ઞાનમાં ખરેખર કારણ નથી. આત્મજ્ઞાનનું કારણ આત્મપ્રાપ્તિની જિજ્ઞાસાથી આત્માને ઓળખવો અને ઓળખાય પછી એનો મહિમા થવો અને મહિમા થયા પછી કોઈ અપૂર્વ સ્થિતિએ પહોંચતા અનુભવ થવો એને આત્મજ્ઞાનનું કારણ કહેવામાં આવ્યું છે. એ સિવાય કોઈ બાહ્ય પ્રવૃત્તિથી આત્મજ્ઞાન થાય, રાગની મંદતાની બાહ્ય પ્રવૃત્તિથી પણ આત્મજ્ઞાન થાય એ ખરેખર વસ્તુની સ્થિતિ નથી. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે એક સોય ખોવાણી હોય અંધારામાં અને ન જડે તો કોઈ એમ કહે કે અજવાળે ગોતો આપણે, અંધારામાં તો જડતી નથી, હવે જ્યાં અજવાળું હોય ને ત્યાં શોધ ચલાવો, પણ ખોવાણી છે ત્યાં શોધ ચલાવવું હોય કે નથી ખોવાણી ત્યાં શોધ ચલાવવી છે. ખોવાણી છે ત્યાં શોધ ચલાવવાની વાત છે. એમ જે વિધિથી જે રીતથી અનાદિથી દેવ ગુરુ શાસ્ત્ર એ વિધિનું વિધાન બતાવ્યું છે તે છોડીને બીજા કોઈ પણ પ્રકારે કાર્ય માંડે તો એને આત્મજ્ઞાન થાય ને ભવભ્રમણનો અભાવ થાય એવું કદી બનતું નથી. એમ કહેવા માંગે પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હતું ત્યારે અજ્ઞાનપણે વિકારના ભાવને વેદવા એટલે અનુભવવા સમર્થ હતો. શું પદ્ધતિ છે અહીંયા કે આત્માનો અનુભવ કરવો છે ને તો અનુભવ કરતા તને નથી આવડતું એ પ્રશ્ન નથી. જ્યારે આત્મજ્ઞાન નહોતું એમ કહેવું છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન નહોતું ત્યારે જીવ અજ્ઞાનપણે વિકાર કે જે પરભાવ સ્વરૂપ છે તેને પોતાપણે એ વેદતો હતો અનુભવતો હતો. એમ અનુભવવાનું જે સામર્થ્ય છે એ તો છે ને, છે અનુભવ નથી ને અનુભવવાનું સામર્થ્ય નથી એવું તો કઈ નથી. અજ્ઞાન ભાવે જેમ એ પરને સ્વપણે વેદે છે ને અનુભવે છે એ આત્માને ઓળખીને આત્માને સ્વપણે વેદે ને અનુભવે, જ્ઞાનને ઓળખીને જ્ઞાનને સ્વપણે વેદે ને અનુભવે, બસ આમ ફેર પાડવાનો છે. પણ એ એનું સામર્થ્ય છે અજ્ઞાનમાં કે જ્ઞાનમાં. અજ્ઞાનપણે અજ્ઞાની હોય ત્યારે કે જ્ઞાની થાય ત્યારે અનુભવવાનું સામર્થ્ય તો છે ને, છે જ. બસ એક અજ્ઞાન છે ત્યારે પરને સ્વપણે અનુભવે ને વેદે છે, જ્ઞાની થતા એ પોતાને પોતાપણે સ્વપણે અનુભવે છે ને વેદે છે. આ ફેર પડે છે, બાકી અનુભવે છે ને વેદે છે એમાં તો ચાલુ જ છે એ વિષય, એમાં કાંઈ નવું કરવાનું રહેતું નથી. નહોતું ને કરવું છે એ પ્રશ્ન નથી, કરતાપણું પણ અહીંથી ખલાસ થાય છે કે એ સામર્થ્ય, એ પુરુષાર્થ કરવો ને કે એવો પુરુષાર્થનો તારો પર્યાય ચાલુ છે, ફક્ત દિશાંતર છે એટલે દશાંતર છે, ઊંધી દિશામાં એ પુરુષાર્થ લાગેલો છે એટલે કાર્ય ઊંધું ચાલે છે. દિશા બદલાય, સ્વપરનું જ્ઞાન થતાં દિશા બદલાઈ જાય સહજપણે કે અહીંયા સ્વ છે, પર છે ત્યાં સ્વ નથી. પરમાં સ્વપણાનો અનુભવ ભ્રાંતિગતપણે થાય છે પણ ક્યાંય પરમાં સ્વપણું નથી, એમ સ્વપરના ઓળખાણમાં દિશા આપોઆપ જ્ઞાનને કારણે બદલે છે. બદલવી પડે છે એવું તો કરવું પડ્યું ને એમ નથી, જ્ઞાન થતાં દિશા બદલાય જાય છે ત્યારે જી સ્વને સ્વપણે વિદે છે અને પરને પરપણે વિદે છે, એની ભ્રાંતિ ટળી જાય છે. એટલે બહુ ટૂંકામાં એમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન તે હું એમ લીધું. બહુ ટૂંકામાં જયારે વાત આવે છે હું જ્ઞાન માત્ર એમ લીધું છે ને, જ્ઞાન માત્ર વસ્તુ છું આમ લીધું છે. એ જે જ્ઞાનમાં સ્વપણું આવું એટલે અનુભવાવું, વેદાવું એ સમ્યક છે અને પરમાં હું પણ વેદાવું તે અસમ્યક અથવા મિથ્યા છે. બસ આટલું છે, ટૂંકું લઈએ તો આટલું જ છે. ભૂલ પણ આટલી છે અને ભૂલનું ભાંગવું પણ આટલું જ છે. રાગમાં તન્મય છે, હવે જ્ઞાનમાં તન્મય થાય, બે ઉપસ્થિત છે. પાછું એવું નથી કે એકને ગોતવા જવું પડે છે. રાગ ને જ્ઞાન જીવને બંને ભાવ સર્વકાળે વિદ્યમાન છે, એક સ્વભાવ છે ને એક વિભાવ છે. વિભાવમાં હું પણ થઈ રહ્યું છે એ મિથ્યાત્ના રોગનું નિદાન છે. હવે જે હું પણ તો થઈ જ રહ્યું છે, એને નથી કરતા આવડતું એ પ્રશ્ન નથી. પરમાં હું પણ કરતા આવડે છે વળી, તો સ્વમાં હું પણ કરવામાં તને શું તકલીફ છે, આટલો સવાલ છે. હું પણ તને પરમા જ્યાં તારું હું પણ છે ને ત્યાં તને હું પણ કરતા આવડે છે, તો જ્યાં તું છે ત્યાં તને હું પણ કરવામાં શું તકલીફ છે. બસ આટલું અંદરમાં ઉતરીને જો તો અંદરમાં તારા સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તને માર્ગ સુજાડી દેશે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના વિના જોવા જઈશ તો તને માર્ગ છૂટશે નહીં, ભાવના આવવી જોઈએ. એટલે તો એના બધા લક્ષણ બાંધ્યા કે કોને ભાવના આવી છે, કે જેને વર્તમાનમાં ચાલતા વિકલ્પ રાગમાં દુઃખ લાગે છે એને દુઃખમાં દુઃખ ન લાગે, દુઃખથી છૂટવા માટે એની ભાવના ખરેખર છે નહીં. આ બધા એના લક્ષણ થાય છે. છે વચનામૃત પ્રવચન છે કે નહીં છે. બહુ મંથન કર્યું છે ત્યારે એ વિશે છે. નાની વયમાં કોઈ વખત નાટક જોવા જતા એ બધું બીજું ગુરુદેવ શ્રી દીક્ષા લઈને તૃપ્ત શ્વેતાંબર આગમોનો સખત અભ્યાસ કરવા માંડ્યો. ચારેક વર્ષમાં 45 આગમ, લાખો શ્લોકોની ટીકા સહિત વિચારપૂર્વક તેઓ વાંચી ગયા. સ્થાન પાસેમાં દીક્ષા લીધી હતી એમાં 33 આગમ છે, પણ 45 માંથી 33 છૂટા પાડેલા છે.
બરોબર.
સ્થાનક વાસીના કોઈ મહારાજે કે કોઈ સાધુએ એની રચના નથી કરી. રચના શ્વેતાંબર સાધુએ કરી છે, દેરાવાસે મૂર્તિ પૂજક. એમાંથી એમણે મૂર્તિની સ્થાપનાનું કામ પ્રકરણ ન હોય એવા છાંટી દીધા 33.
બરોબર.
પણ પોતે તો 45 અધ્યયન કરી લીધું. કેટલા 4-1 વર્ષમાં 45 આગમ, લાખો શ્લોકોની ટીકા સહિત અધ્યયન કરી ગયા. દીક્ષા પર્યાય દરમિયાન તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કર્યો. લાખ શોક શ્લોક પ્રમાણ ટીકાયુ ભગવતી સૂત્ર તેઓ 17 વાર વાંચ્યું હતું. ભગવતી સૂત્ર છે, 1,00,000 શોક શ્લોક પ્રમાણેની ટીકા છે, એ 17 વાર વાંચી ગયા હતા દીક્ષાના કાળમાં. દરેક કાર્ય કરતા, જો આ વાત છે, દરેક કાર્ય કરતા તેમનું લક્ષ સત્યની શોધ પ્રતિ જ રહેતું. લક્ષ છે આમાં, સત્ય શું છે એ શોધવાનું લક્ષ હતું. દરેક કાર્ય કરવા છતાં જે લક્ષ હતું એ સત્યની શોધમાં હતું. છતાં જેની શોધમાં તેઓ હતા તે તેમને હજુ મળ્યું ન હતું. અથકપણે ઉલ્લસિત વીર્યથી શોધવૃત્તિ ચાલુ જ હતી. ત્યાં સમય સાર મળી ગયું એમ લેવું છે. એક જગ્યાએ છે તીવ્ર દુઃખ ધારણ કરતું છે. નિશાળના લૌકિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહીં. ઊંડે ઊંડે રહ્યા કરતો કે જેની શોધમાં હું છું તે આ નથી. સત્યની શોધમાં હતા ને. કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું, જો દુઃખ લાગવું જોઈએ છે, કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું અને એક વાર તો માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ તે બાળ મહાત્મા સતના વિયોગે ખૂબ રડ્યા હતા. ઠીક. નાનું બાળક એનો આધાર એની માં છે, એનાથી ખોટું છૂટું પડીને ખોવાઈ જાય, કેમે કરીને છાનું રીએ નહીં, પેંડો આપે, રમકડા આપે, કંઈક આપે, એને લક્ષ્મણાયણ માં છે એ જોઈએ. એને કોઈ રીતે એને બીજું દેખાય નહીં એમ, એને જે જોઈએ છે ન મળે તો એનું એને દુઃખ ભાસવું જોઈએ. ચાલે છે, કાંઈ વાંધો નથી, ખાઈએ છીએ, પીએ છીએ, ઉટકેલી થાળીમાં રોજ વાંધો આવતો નથી. એ રીતે એને જ્યાં ઊભો છે ત્યાં ગમે છે ને રૂચે છે, ત્યાંથી ખસવાનો કોઈ એને પ્રયત્ન થાય પ્રશ્ન રહેતો નથી. એ રીતે લીધું છે. સતના વિયોગે ખૂબ રડ્યા હતા એ વાત લીધી છે. આ તો નાનપણમાં આ પરિસ્થિતિ હતી. ક્યારથી તૈયારી થઈ, 11 વર્ષ પછી સ્કૂલ છોડી દીધી ત્યારથી આ તૈયારી થઈ. હા, જુદું હિન્દીમાં છાપ્યું છે, હિન્દી કરી, હા, આનું હિન્દી કરીને આત્મધર્મના હિન્દી ગ્રાહકોને એક પુસ્તક કરી.
જય હો સનાતન દિગંબર જય નારાયણ જય હો.